पद 44। तेरी हूं कहूं री, इन बात में दगो तू जाने।
काशी जाए ग्रहों रे, तेरी हूँ कहूँ रे, इन बात में दबो तू जाने, तो करवत काशी जाए ग्रहों।
યોગી રાજની પદ રચનાની શૈલી નાટકીય છે, કારણ કે આખો એ સંસાર એક નાટક છે, જે સંસારના રંગમંચ ઉપર સંસારીઓ દ્વારા પ્રત્યેક પાત્રની વ્યક્તિગત પુણ્ય પાપની લીલાથી અને સમષ્ટિના પોતાના આગવા પુણ્ય પાપની લીલાઓ વડે નિરંતર ભજવાયા કરે છે। તેથી જ કવિશ્રીએ આપણને નાટકના પાત્ર ગણી એમની લાક્ષણિક નાટકીય ઢબે આવી પદરચનાથી સ્વયંની મનોદશા અભિવ્યક્ત કરવા પૂર્વક હિતોપદેશ વહાવ્યો છે। આ દ્વારા લોકો અધ્યાત્મ માર્ગ તરફ વળે એવો તેઓ શ્રીનો ઊંચો આશય છે, પરંતુ એમની આ ગૂઢ રચનાને સમજનારા અને એના મર્મ લક્ષ્યાર્થ સુધી પહોંચી બોધ પામનારા અને બોધને પચાવનારા જે કોઈ હોય તે આ કાળના વિરલ પુરુષ જ હોઈ શકે છે। જો કે ખરેખર તો વ્રત, તપ, જપ, નિયમ, ભક્તિ, પ્રાર્થનારૂપ ધર્માધના આરાધકને આરાધવા યોગ્ય છે, પણ બુદ્ધિમાં અજ્ઞાન અને અહંકાર વર્તતો હોવાને કારણે એ અવળી સમજ, જેને જડતા અને વક્રતા પણ કહી શકાય, ધર્મના રહસ્યને એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા દેતી નથી અને આંતરિક સાધના માર્ગમાં શંકા કુશંકા તર્ક વિતર્ક કરી મિથ્યાત્વ શૈલ્ય તરફ ઘસડી જાય છે। અહંકારી બુદ્ધિના કારણે મહાપુરુષોની આત્મહિતકર વાણી સમજાતી નથી. વૃક્ષો પોતાના ફળ, ફૂલ, પાન, છાલ, લાકડા આદિ સર્વથી બીજાઓને, પશુ પક્ષી મનુષ્યોને કામમાં આવે છે. આવી અકામ નિર્જરા કરતા થકા કર્મણી પ્રયોગમાં રહીને ક્રમિક વિકાસને પામી ઉર્ધ્વગમન કરતા મનુષ્ય ગતિને પામે છે. આ વૃક્ષો મૂક સંદેશ આપે છે કે છેદાઈ, ભેદાઈ, ચૂંટાઈ, ઘસાઈને પણ બીજાના કામમાં આવશો તો ઉપર ઉઠશો, વિકાસ સાધશો. વ્યક્તિ વ્યક્તિ કે સમિષ્ઠના કામમાં આવે છે ત્યારે તે સ્વયં ગુણી કહેવાય છે અને એનો વ્યક્તિ કે સમષ્ટિ પ્રતિનો વ્યવહાર ગુણ કહેવાય છે. ગુણથી ગુણાકાર થતા જાય છે અને શ્રેણી મંડાય છે. પરસ્પરો પગ્રહ જીવાનામ. ચેતન અને ચેતનાને પોતામાં વર્તતી મિથ્યાત્વતા, વિષમતા, વિજાતીય પ્રવાહિતાથી થતા નુકસાનની પ્રતીતિ થવાથી હવે પરસ્પરની સજાતીય પ્રવાહિતાની અનિવાર્યતાને સ્વીકારી પૂર્વના 43મા પદમાં ચેતન ચેતનાને સંબોધી કહે છે કે તું મારી જ છે અને મારી જ રહેવાની છે, માટે હવે તું ડર રાખીશ નહીં અને ફિકર ચિંતા કરમાં. એના પ્રત્યુત્તર રૂપે હવે આ 44મા પદમાં ચેતના ચેતનને સંબોધીને કહે છે કે હું પણ તારી જ છું, તારી હતી અને તારી જ રહીશ. પૂદગલ સંગે હું પૂદગલ થઈ નથી અને તેથી એ વિજાતિની વચ્ચે પણ હું ચેતના તો તને જ ઝંખી રહી છું, કારણ એ વિજાતિમાં પણ હું તો નિત્યતા, પૂર્ણતા, સ્થિરતાને જ શોધી રહી છું. મારી ચેતનાની દશા તો રાવણની અશોક વાટિકામાં રામને માટે ઝૂરતી સીતા જેવી છે કે જે એના ચેતન સાથેના મિલાપને માટે ઝૂરી રહી છે. તેરી હું કહું રી, ઇન બાત મે દગો તું જાને, તો કરવત કાશી જાય ગ્રહું રી. ચિદ્ઘન સ્વરૂપ પરમ શુદ્ધ આનંદઘન ચૈતન્ય પ્રભુને અને એની સહધર્મચારિણી ચેતનાને ઉભયને પોતાની મિથ્યાત્વ, વિષમ ભાવની અવળી, વિજાતીય વલણની મહામૂર્ખતા અને તેથી પરસ્પરની તરફ થયેલ ભૂલ સમજાઈ જતા અરસપરસ જાણે એકબીજાની માફી, ક્ષમા પ્રાર્થતા ન હોય એવા એકબીજાને પ્રેમના લહેકાથી કહી રહ્યા છે કે તું મેરી, હું તેરી. આવી પ્રેમળ લલિત ભાષાનો પ્રયોગ યોગીરાજજીએ આ બે પદમાં કર્યો છે તે સાંકેતિક છે. આ સાંકેતિક પ્રયોગ એ પણ સૂચવે છે કે જીવન વ્યવહાર સુખેથી જીવવો હોય કે અધ્યાત્મમાં આગળ વધી મોક્ષે જવું હોય, દરેક જગ્યાએ વાણીનો વ્યવહાર વિજ્ઞાનપૂર્વકનો, એટલે કે આત્મ જાગૃતિપૂર્વકનો હોવો જોઈએ. આ સાંકેતિક ભાષા એવો સંકેત કરે છે કે આ પદરચના સમયે યોગીરાજજીનો ચેતન આત્મા સાતમા ગુણ ઠાણાની અપ્રમત ધ્યાન દશામાં ઝૂલી રહ્યો હોય એવો જ હોવો જોઈએ. એઓશ્રીએ અરૂપી તત્વને રૂપક રૂપે નાટકીય ઢબે ઢાળીને આ બે પદરચનાથી અભિવ્યક્ત કર્યું છે. પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિથી અભિરામ નહીં પામતા પાછા આગળ વધી ઉભય અરસપરસને જાણે કોલ કરાર કરતા હોય એમ આશ્વસ્ત કરી, વિશ્વસ્ત કરી રહ્યા છે. ચેતન એની ચેતનાને કહે છે કે તું મારી જ છે, હવે તું તારા મનમાંથી ડર કાઢી નાખ અને નિર્ભય થઈ જા. તો વળતા ચેતના એના સ્વામી ચેતનને કહે છે કે હું પણ તારી જ છું, તેની તું ખાતરી રાખ. અને હું કહું છું એમાં એ વાતમાં જરાય દંભ, ડોળ કે દગો ફટકો નથી, એ તું જાણી લે. ચેતના કહે છે કે મેં દગાખોર કાયા ઉપરનો મમત્વ ભાવ હવે ત્યજી દીધો છે અને તેથી જ કહું છું કે ફરી કદી તારા દ્વારા મને કાયા પ્રત્યે મમતા રાખથી જણાવ તો એની મને સહેજ ટકોર પણ કરશે અને ચેતવશે તો એ કાયાનો કેફ ઉતારવા કાશી જઈને કરવત મેલાવી ધડ અને માથું જુદા કરવાનો માર્ગ ગ્રહણ કરતા પણ અચકાઈશ નહીં એની ખાતરી રાખજે. રામની સતી સ્ત્રી સીતાએ રાવણને ત્યાં રહેવા છતાં સ્વયંના સતીત્વને અને શુદ્ધ અકબંધ જાળવી રાખી રામની જ રહી હતી, તેની અગ્નિ પરીક્ષા આપી હતી, એવી કસોટીએ ચડવાની મારી પણ તૈયારી છે. સંસાર દાવા નળથી તપ્ત થયેલ ચેતનને ખબર પડતી નથી કે પોતે કોનાથી દુઃખી થાય છે અને શા માટે આ સંસારમાં રખડે છે. એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અહીં શુદ્ધ ચેતના સ્પષ્ટ બોધ કરી પોતાના ત્રિકાળ શુદ્ધત્વની પ્રતીત કરાવી તેની પ્રાપ્તિ માટે પ્રેરે છે. ગુણ અને ગુણી એ બે અવિભાજ્ય સહભાવી છે. આ ગુણીના ગુણનું જે કાર્ય છે તે ગુણ અને ગુણીની ઓળખ કરાવનાર પર્યાય વ્યવહાર છે. જેવો ગુણી છે અને જેવા એના ગુણ છે એવું જ એનું ગુણકાર્ય થવું જોઈએ. તેની આડે આ જે કાયાની મમતાની વિસંવાદિતા વિજાતીયતા આવે છે તેની આડશને દૂર કરી ગુણીના ગુણ પ્રમાણેનો સજાતીય પ્રવાહ વહે, સંવાદિતા સધાય તેની અરસપરસની ખાતરી ગુણ ગુણી ચેતના ચેતન એકમેકને આપી રહ્યા છે. વેદ પુરાણ કિતાબ કુરાન મેં આગમ નિગમ કછુ ન લહુરી, બાચા ફોર સિખાઈ સેવન કી, મેં તેરે રસરંગ રહુરી. પદના આ બીજા ચરણમાં ચેતના ચેતનને કહે છે કે સામાન્યત આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આગમ ગ્રંથો ઉપયોગી છે, પરંતુ તે સાથે ચાર વેદ, 18 પુરાણ, કિતાબ એટલે ગ્રંથ સાહેબ કે અન્ય આધ્યાત્મિક વિષયના પુસ્તકો, કિતાબો, કુરાન તથા નિગમ એટલે ભાવિ કથન કરનાર જ્યોતિષ આદિના ગ્રંથોમાં પણ આત્માની વાતો આવે છે. પરંતુ હવે તો હું તારી છું અને તું મારો છે, ત્યારે બહાર બીજેથી આત્માને લેવા પ્રાપ્ત કરવા જવા કરતાં તું જ ચેતન મારો આત્મા છે. એ આત્માની અનુભવ વાણી જે અંદરથી ફૂટશે, ફોરશે, એટલે કે જે બ્રહ્મનાદ અંતરનાદ આત્માનંદ જાગશે, તે અંતઃસ્ફુરિત પરાવાણીની શિખાઈ એટલે કે શિખામણ સલાહનું હું સેવન કરીશ. તે એવી રીતે કરીશ કે એ તારા ચેતન આત્માના જ રસરંગ રૂપે રહેલી હોય. અર્થાત જેમ પુષ્પ અને પુષ્પની સુવાસ, પુષ્પનો રંગ, રૂપ, નજાકતતા જે રીતે એકરૂપ અભેદ પ્રવર્તે છે, એમ હું તારી ચેતના એટલે કે તારા ગુણ અને એનું ગુણકાર્ય તું ગુણી એવા ચેતન આત્મદ્રવ્યથી તદ્રૂપ અભેદ બનીને કાર્યશીલ રહીશું, જેથી ગુણી ગુણ અને ગુણકાર્યનું પ્રવર્તન ભેદરૂપ નહીં પણ અભેદરૂપ હોય. પદના આ બીજા ચરણ દ્વારા યોગી રાજ્યએ આત્માને પામવાનો સાચો બલકે સચોટ ઉપાય બતાવ્યો છે. માત્ર શાસ્ત્ર અભ્યાસથી આત્માને પામી શકાતો નથી, પરંતુ શાસ્ત્ર નિર્દેશિત માર્ગે આત્મસાક્ષીએ પ્રામાણિક બનીને અંતરના આત્મભાવોને અનુસરવાથી આત્મસ્વરૂપની સ્પર્શના અનુભવન, આસ્વાદન અને પ્રગટીકરણ થાય છે. એ અનુસરણ વિકાસ યાત્રા સાચી દિશામાં થઈ રહી છે કે નહીં તેનો તાળો શાસ્ત્રોમાંથી મેળવી આત્મવિશ્વાસ વધારી આત્મશાસિત થઈ પરમાત્મ સ્વરૂપ પ્રકાશન કરી શકાય છે. મેરે તો તું રાજી ચાહીએ ઓર કે બોલ મેં લાખ સહુરી, આનંદ ઘન પિયા વેગે મિલો પ્યારે, નહીં તો ગંગ તરંગ બહુરી. હે મારા ચૈતન્ય પ્રભુ, મારો અને આપનો સંબંધ તો ગુણ ગુણી ભાવરૂપ અભેદ અન્ય સંબંધ છે, એક સિક્કાની બે બાજુ જેવો આપણો સંબંધ છે. આપની ઓળખ મારા થકી છે અને મારો આધાર આપ છો. આપણો અવિનાભાવી અભેદ અન્વય સંબંધ છે. હે પ્રાણપ્રિય ચૈતન્ય પ્રભુ, હું તો તારો રાજીપો, તારી પ્રસન્નતા ચાહું છું. તું રાજી રહે, તારી કૃપા બની રહે, સ્વામી આધાર ચેતનની આત્મપ્રસન્નતા બની રહે એ માટે એને ખાતર તો ઓર કે અન્યના જે કાંઈ અને જેટલા પર હોય તે ભલેને લાખોની સંખ્યામાં કેમ ન હોય એ બધાએ બોલને હું સહન કરી લઈશ. કર્મ દહન કરી પ્રભુપદ પામવા સહનશીલતાનો ગુણ ભારે ઉપયોગી નીવડે છે. સહનશીલતાના આધારે જ ક્ષમા અને સમતાની વર્તના છે, તેથી આ સહનશીલતાને આત્મધ્યાનની પરાકાષ્ઠારૂપ ગુણ સમજવા જેવું છે. જ્યાં બીજો કોઈ ઉપાય નથી ત્યાં સહન કરવું એ જ એક ઉપાય છે. સમતા ચેતના આનંદ ઘનના અવતાર સમા પોતાના ચેતનને પ્રાર્થી રહી છે કે હે ભક્ત વત્સલ ભગવંત, આપની ભક્ત પ્રિયાને દર્શન આપવા આપ પ્રચંડ વેગે શીઘ્રાતિશીઘ્ર આવી મળો. આપ તો સમય માત્રમાં લોકાગ્ર શિખરે પહોંચી જવાની ગતિશક્તિ ધરાવો છો, તો હવે વેગથી મળો. જો આપ વેગે કરીને શીઘ્ર આવશો નહીં, તો જેમ ગંગા નદીનો પ્રચંડ વેગે ધસમસતો પ્રવાહ કુશળ એવા તરવૈયાને પણ એના પ્રવાહમાં ક્યારેક તાણી જાય છે, એમ હું સમતા ચેતના આપ ચેતનને પામવા અને ચેતનમય બની જવા આતુર ઉત્સુક છું. છતાં ભય છે કે ક્યાંક ચિત્તવૃત્તિઓ મમતાના અવળા પ્રવાહમાં અવળા માર્ગે ફંટાઈ નહીં જાય. પદના આ ચરણનો નિષ્કર્ષ એ છે કે આનંદગંજી મહારાજ જેવા અવધૂત યોગી ઋષિરાજ પણ જ્યાં સુધી ચેતનથી અભેદતા સધાતી નથી ત્યાં સુધી પોતાને જો અસુરક્ષિત માનતા હોય તો આપણે તો કેટલી સાવધાની વર્તવી જોઈએ અને જાગૃત કે સાવચેત રહેવું જોઈએ. પદનો બોધ એ છે કે શાસ્ત્રોના અંગુલી નિર્દેશ મુજબ આત્મભાવમાં વર્તી, આત્માનુભૂતિ કરી, આત્મશાસિત થઈ ગુણ અને ગુણી અર્થાત ચેતના અને ચેતને એકમેકના સથવારે પર્યાય વિશુદ્ધિ કરી દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે કે ગુણી ગુણ અને ગુણકાર્ય કે પછી ચેતન ચેતના અને એની ચિતી ચિત્તકાર્યની અભેદતા સાધવાની છે. જેમાં જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ જાગૃતિ અપ્રમત્તા વધારતા જઈ અભેદ પ્રતિનો વેગ વધારતા જવાનું છે કે જેથી ભેદભાવમાં સરકી જઈ અભેદતાથી છેટા નહીં પડી જવાય. શ્રુત કેવલી બનેલા અને ઉપશમ શ્રેણીએ ચઢી 11મે ગુણ સ્થાનકે ઠેઠ વિતરાગતાનો સ્વાદ ચાખી આવેલા એવા પણ અનંતા આત્માઓ આજે નિગોદમાં રહી કાળ પસાર કરી રહ્યા છે, માટે જરા પણ ગાફેલ ન થઈ જવાય તેની કાળજી રાખવાની છે. ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલો આનંદ અનુભવાય, તો પણ તે બિંદુ તુલ્ય છે. સિંધુ જેટલો કેવલ જ્ઞાનનો આનંદ પામવાનો હજુ બાકી છે એ વારંવાર યાદ કરવા જેવું છે.